એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણી આસપાસ સતત બનતો રહે છે, પણ કદાચ આપણે એને બહુ સામાન્ય ગણી લઈએ છીએ. અનુવાદ.
હા, અનુવાદ.
પણ સવાલ એ છે કે શું અનુવાદ ફક્ત શબ્દો બદલવાનું કામ છે, કે પછી એનો હેતુ કંઈક મોટો છે? એનો રોલ શું છે? માત્ર જાણકારી આપવાનો કે પછી સંસ્કૃતિ ઘડવાનો પણ?
બરાબર. અને આ જ સવાલોના જવાબ શોધવા માટે આજે આપણે ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર મેથ્યુ રેનોલ્ડ્સના વિચારોનો આધાર લઈશું. એમણે અનુવાદ વિશે જે ગહન અને સાચું કહું તો રસપ્રદ વાતો કરી છે તે આપણી સમજને ખરેખર એમ કહીએ તો બદલી શકે છે.
અને આજની દુનિયામાં તો ખાસ, જ્યાં ગૂગલ ટ્રાન્સલેટ જેવી વસ્તુઓ એક ક્લિક પર હાજર છે,
હા બિલકુલ,
ત્યારે આ સમજવું વધુ જરૂરી બની જાય છે. આપણે સતત બીજી ભાષાઓના પુસ્તકો, ફિલ્મો, સમાચારોના સંપર્કમાં આવીએ છીએ. આ બધું આપણા સુધી પહોંચે છે કેવી રીતે, અને એ પહોંચાડવાની પ્રક્રિયામાં શું શું થાય છે, શું બદલાય છે, તે જાણવું રસપ્રદ રહેશે.
ચોક્કસ. તો ચાલો મેથ્યુ રેનોલ્ડ્સના વિચારોની આ દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે અનુવાદ ખરેખર છે શું.
શરૂઆત કરીએ મેથ્યુ રેનોલ્ડ્સના પરિચયથી. કોણ છે આ વ્યક્તિ અને કે શા માટે અનુવાદ વિશે એમના વિચારો આટલા મહત્વના ગણાય છે?
જુઓ, મેથ્યુ રેનોલ્ડ્સ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અંગ્રેજી અને તુલનાત્મક સાહિત્યના પ્રોફેસર છે. એ તો ઠીક છે, પણ જે વાત એમને ખાસ બનાવે છે ને તે એ છે કે તેઓ માત્ર થિયરીના માણસ નથી, મતલબ માત્ર પુસ્તકો વાંચીને વાત નથી કરતા. તેઓ પોતે ઇટાલિયન, ફ્રેન્ચ અને જર્મન ભાષાઓમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરનારા એક અનુભવી પ્રેક્ટિસિંગ અનુવાદક પણ છે.
ઓ, એટલે કે સિદ્ધાંત અને વ્યવહાર બંનેનો અનુભવ. આનાથી તો તેમના વિચારોમાં એક અલગ જ વજન આવતું હશે, ખરું ને?
ચોક્કસ. અને એટલે જ તેઓ અનુવાદને માત્ર આમ કહીએ તો ભાષાકીય કસરત તરીકે નથી જોતા. એમના માટે મુખ્ય સવાલ એ છે કે અનુવાદ દુનિયામાં શું કરે છે, એનો રોલ શું છે, એનો હેતુ શું છે,
અચ્છા
તે કેવી રીતે સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃતિ પર અસર પાડે છે. એમનો ફોકસ ટેકનિકલ નિયમો કરતાં અનુવાદની આ ભૂમિકા અને તેના પરિણામો પર વધુ છે, અને આ જ અભિગમ તેમને વિશિષ્ટ બનાવે છે.
તો પછી રેનોલ્ડ્સની મુખ્ય દલીલ શું છે? એમના વિચારોનો હાર્દ શું છે? એમનું પુસ્તક શું કહેવા માંગે છે?
એમની મુખ્ય દલીલ છે ને એ ખૂબ જ પાયાની છે, પણ થોડીક ક્રાંતિકારી પણ કહી શકાય. તેઓ કહે છે કે અનુવાદ એ કોઈ મશીનની જેમ નથી હોતો કે ભાઈ એક ભાષાનો શબ્દ કાઢ્યો ને બીજી ભાષાનો બંધ બેસતો શબ્દ મૂઠી દીધો. ના, એ કહે છે કે અનુવાદ એક મૂળભૂત, એકદમ જીવંત અને અત્યંત સર્જનાત્મક માનવીય પ્રવૃત્તિ છે, અને આ પ્રવૃત્તિ માત્ર ભાષાઓ વચ્ચે જ નથી થતી,
એટલે
રોજિંદા જીવનમાં પણ. એ કેવી રીતે? હા, એ જ તો મુદ્દો છે. જ્યારે આપણે કોઈ મિત્રને કોઈ ઘટના વર્ણવીએ કે કોઈ જટિલ વિચાર હોય એને સરળ શબ્દોમાં સમજાવીએ અથવા કોઈની લાંબી વાતનો ટૂંકમાં સાર કહીએ,
હા એ તો આપણે રોજ કરીએ છીએ,
બસ ત્યારે અજાણતા જ આપણે એક પ્રકારનું અનુવાદ જ કરી રહ્યા હોઈએ છીએ. આપણે મૂળ વિચારને, મૂળ ભાવને બીજા સ્વરૂપમાં, બીજાના મનમાં ઉતારવાનો પ્રયાસ કરીએ છીએ. આ પણ અનુવાદ જ છે.
આ તો બહુ જ રસપ્રદ વાત છે. પણ પેલો જૂનો વિચાર હતો ને કે સારો અનુવાદ એ છે જે મૂળ જેવો જ લાગે, જાણે અનુવાદ થયો જ નથી, એકદમ અદૃશ્ય હોય. એનું શું? રેનોલ્ડ્સ એને પડકારે છે?
બિલકુલ, જોરદાર રીતે પડકારે છે. રેનોલ્ડ્સ કહે છે કે આ અદૃશ્યતાનો આદર્શ છે ને એ ખરેખર તો અનુવાદના મૂલ્યને, એની સર્જનાત્મકતાને ઘટાડી નાખે છે, ઓછો આંકે છે.
અચ્છા.
એમનો મૂળભૂત ખ્યાલ છે કે અનુવાદ એક ગતિ છે, મૂવમેન્ટ છે, એક પ્રકારની હલચલ, ભાષા, સંસ્કૃતિ અને સમયની આરપાર થતી ગતિ. અને આ ગતિ દરમિયાન તે જે કંઈ પણ લઈ જાય છે, વાર્તા હોય, કવિતા હોય, કોઈ વિચાર હોય, તેમાં ફેરફાર થવો એ અનિવાર્ય છે, થઈને જ રહે.
ગણતા જરાય નહીં, ઉલટાનું તેઓ કહે છે કે આ ફેરફાર જ નવી શક્યતાઓ ખોલે છે. એ જ તો તક છે, તે નવા અર્થો, નવી સુંદરતા, નવી સમજણ પેદા કરી શકે છે. એટલે અનુવાદનો હેતુ કેવળ નકલ કરવાનો નથી, પણ મૂળ કૃતિ સાથે એક સર્જનાત્મક સંવાદ રચવાનો છે. તેનો રોલ સાંસ્કૃતિક સેતુ બાંધવાનો અને સમજણ વિકસાવવાનો છે. એ કંઈ શબ્દ બદલવાની રમત નથી.
બરાબર.
ચાલો આ મુદ્દાઓને થોડા વધુ ઊંડાણથી જોઈએ. તમે સમકક્ષતાના ભ્રમની વાત કરી, એટલે કે એક શબ્દનો બરાબર એ જ અર્થ બીજી ભાષામાં ન મળે એવું?
હા, બરાબર. કારણ કે દરેક ભાષા છે ને, એ દુનિયાને જોવાની એક અનોખી રીત છે, એક અલગ ચશ્મા જેવું સમજો. દરેક ભાષાનું પોતાનું વ્યાકરણ, પોતાનો લય, પોતાના શબ્દો પાછળ જોડાયેલા સાંસ્કૃતિક ભાર હોય છે. દાખલા તરીકે, આપણે ગુજરાતીમાં મામા અને કાકા માટે અલગ શબ્દો વાપરીએ છીએ.
હા.
અંગ્રેજીમાં ફક્ત અંકલ છે. હવે અંકલનો અનુવાદ મામા કરવો કે કાકા, એ સંદર્ભ પર આધાર રાખે.
સાચી વાત.
એવી જ રીતે બંગાળીમાં સ્નેહ વ્યક્ત કરવાની જે રીતો છે, શબ્દો છે, તે કદાચ પંજાબીમાં ન હોય. એટલે એક શબ્દનો 100% સમકક્ષ બધી રીતે બંધબેસતો બીજો શબ્દ શોધવો લગભગ અશક્ય છે.
પણ રેનોલ્ડ્સ કહે છે કે આ મુશ્કેલી નથી, પણ તક છે. એ કઈ રીતે?
કારણ કે આ જે ગેપ છે, આ જે ખાલી જગ્યા છે, એ જ અનુવાદકને વિચારવા મજબૂર કરે છે, એને સર્જનાત્મક બનવા પ્રેરે છે. તેણે નક્કી કરવું પડે છે કે શાને પ્રાધાન્ય આપવું.
જેમ કે
મૂળ શબ્દના શાબ્દિક અર્થને પકડી રાખવો, કે પછી વાક્યના લયને જાળવવો, કે પાત્રના અવાજને પકડવો, અથવા તો વાચક પર કેવી અસર થશે એ વિચારવું. આ બધી પસંદગીઓ જ અનુવાદને સર્જનાત્મક બનાવે છે.
ઓ, અહીં જ પેલી ફોરેનાઇઝેશન અને ડોમેસ્ટિકેશનની વાત આવે છે, ખરું ને?
હા, બરાબર. એ શબ્દો થોડા ટેકનિકલ લાગે, પણ સમજવા જેવા છે.
હા, એ થોડા સમજાવશો, વાચક પર એની શું અસર પડે?
ફોરેનાઇઝેશન એટલે અનુવાદ કરતી વખતે મૂળ કૃતિની જે વિદેશીતા છે, એની અજાણી સંસ્કૃતિની જે ઝલક છે, એને જાળવી રાખવાનો પ્રયાસ કરવો. વાચકને એમ લાગે કે તે કોઈ બીજી દુનિયામાં, બીજી સંસ્કૃતિમાં પ્રવેશી રહ્યો છે. જ્યારે ડોમેસ્ટિકેશન એટલે અનુવાદને એવો બનાવવો કે તે વાચકને પોતાની સંસ્કૃતિનો જ ભાગ લાગે, વધુ પરિચિત અને સરળ લાગે.
એટલે એકમાં થોડો પડકાર, બીજામાં સરળતા.
એમ.
હા
હા, કંઈક એવું જ. અનુવાદક નક્કી કરે છે કે વાચકને મૂળ કૃતિની નજીક લઈ જવા છે કે કૃતિને વાચકની નજીક લાવવી છે.
આ પસંદગીનું કોઈ જાણીતું ઉદાહરણ આપી શકો?
ચોક્કસ. પેલું એડવર્ડ ફિટ્ઝગેરાલ્ડ દ્વારા ઉમર ખૈયામની રૂબાયાતનું અંગ્રેજી ભાષાંતર છે ને?
હા, એ તો બહુ પ્રખ્યાત છે.
બરાબર. હવે એ કદાચ અક્ષરશ વફાદાર નહોતો, મતલબ શબ્દે શબ્દનો અનુવાદ નહોતો, પણ ફિટ્ઝગેરાલ્ડ એના ભાવને, એના દર્શનને પકડીને વિક્ટોરિયન અંગ્રેજી કવિતાના રૂપમાં એવું તો ઢાળ્યું, એવી રીતે રજૂ કર્યું કે એ અનુવાદ મૂળ ફારસી કરતાં પણ વધુ લોકપ્રિય બન્યો.
અચ્છા.
આ સર્જનાત્મક રૂપાંતરણની તાકાત છે. એણે રૂબાઈયાતને એક નવો અવતાર આપ્યો પશ્ચિમી વાચકો માટે.
એટલે અનુવાદ ખરેખર એક કળા છે.
બિલકુલ. અને આ જ સર્જનાત્મકતા અનુવાદને એક કળાનું સ્વરૂપ આપે છે. રેનોલ્ડ્સ ભારપૂર્વક કહે છે કે અનુવાદકો માત્ર ટેકનિશિયન નથી, તેઓ લેખકો અને કલાકારો છે.
શું આપણે એમ કહી શકીએ કે અનુવાદક એક સંગીતકાર જેવો છે જે કોઈ જૂની રચનાનું નવું અર્થઘટન કરે છે, અથવા કોઈ નાટ્ય દિગ્દર્શક જેવો?
બહુ સરસ સરખામણી કરી. હા, બરાબર એવું જ. જેમ કોઈ સંગીતકાર બેથોવનની સિમ્ફની વગાડે, કે કોઈ દિગ્દર્શક શેક્સપિયરનું નાટક ભજવે, ત્યારે તેઓ મૂળ કૃતિને માન તો આપે જ છે, પણ સાથે સાથે પોતાનું અર્થઘટન, પોતાની સંવેદના, પોતાની સમજ એમાં ઉમેરે છે. અનુવાદક પણ એવું જ કરે છે. શબ્દની પસંદગી, વાક્યરચના, શૈલી, લય, દરેક પગલે તે સર્જનાત્મક નિર્ણયો લે છે.
ખાસ કરીને કવિતામાં તો આ પડકાર બહુ મોટો હશે, જ્યાં શબ્દના અર્થ ઉપરાંત ધ્વનિ, છંદ, અલંકાર બધું જ મહત્વનું હોય છે.
ચોક્કસ. કવિતાના આત્માને જાળવી રાખીને તેને બીજી ભાષાના કાવ્યાત્મક માળખામાં બેસાડવું એ ખરેખર એક કળા છે. પણ ગદ્યમાં પણ ઓછા પડકારો નથી હોતા.
જેમ કે
રમૂજ. એક ભાષાની રમૂજ બીજી ભાષામાં ઉતારવી કેટલી અઘરી છે.
હા, એ તો છે. કટાક્ષ.
સાંસ્કૃતિક સંદર્ભો, જેમ કે કોઈ કહેવત કે રીતરિવાજ, પાત્રોની બોલી, આ બધું કેવી રીતે પાર ઉતારવું? અહીં અનુવાદકની સર્જનાત્મકતા અને કુશળતા જ કામે લાગે છે. જેમ કે ગ્રેગરી રાબાસા જેવા અનુવાદકનું નામ લેવાય છે. એમણે ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ જેવા લેટિન અમેરિકન લેખકોની કૃતિઓનો જે રીતે અનુવાદ કર્યો.
હા, 100 યર્સ ઓફ સોલિટ્યુડ.
બરાબર. એ અનુવાદોને કારણે જ લેટિન અમેરિકન સાહિત્ય અને પેલું મેજિકલ રિયાલિઝમ દુનિયાભરમાં પહોંચ્યું અને સમજાયું. એ અનુવાદોમાં રહેલી સર્જનાત્મકતાએ આમાં મોટો ભાગ ભજવ્યો. આ છે અનુવાદકનો રોલ, માત્ર શબ્દો નહીં, આખો અનુભવ પહોંચાડવો.
આ તો થઈ સર્જનાત્મકતાની વાત, પણ રેનોલ્ડ્સ અનુવાદના ઐતિહાસિક અને સાંસ્કૃતિક પ્રભાવ વિશે પણ વાત કરે છે. ઇતિહાસ પર અનુવાદની કેવી અસર પડી છે? શું એનો રોલ માત્ર પુસ્તકો પૂરતો સીમિત છે?
અરે ના રે ના, આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલી ઊંડી અસર છે અનુવાદની. જુઓ, આપણે જે ધાર્મિક ગ્રંથો, વૈજ્ઞાનિક શોધો કે સાહિત્યિક કૃતિઓને આપણી સંસ્કૃતિનો આધાર માનીએ છીએ, તેમાંથી ઘણું બધું, મોટાભાગનું, અનુવાદ દ્વારા જ આપણા સુધી પહોંચ્યું છે. બાઇબલનું ઉદાહરણ લો ને.
હા,
સેન્ટ જેરોમનો લેટિન અનુવાદ, જેને વલ્ગેટ કહે છે, કે પછી ઇંગ્લેન્ડમાં થયેલું કિંગ જેમ્સ વર્ઝન, આ અંગ્રેજી અનુવાદોએ ફક્ત ખ્રિસ્તી ધર્મ જ નહીં પણ સમગ્ર પશ્ચિમી ભાષા, સાહિત્ય અને વિચારસરણીને ઘડી છે. એમના વગર પશ્ચિમી સંસ્કૃતિ કદાચ જુદી જ હોત.
અને જે ક્લાસિક ગણાય છે, જેમ કે હોમરની ઓડિસી કે આપણા રામાયણ મહાભારત, એમના અનુવાદોનું શું?
રેનોલ્ડ્સ કહે છે કે આવી કૃતિઓ એટલા માટે જીવંત રહે છે કારણ કે દરેક પેઢી તેનો પોતાની ભાષામાં, પોતાના સમયના સંદર્ભમાં ફરી ફરી અનુવાદ કરે છે.
અચ્છા, એટલે દરેક અનુવાદ નવો જ હોય?
હા, એક રીતે દરેક નવો અનુવાદ એ કૃતિનું પુનઃ અર્થઘટન હોય છે. તે માત્ર જૂની વાત ફરીથી નથી કહેતો, પણ તેને વર્તમાન સાથે જોડે છે, વર્તમાન વાચક માટે તેને સુસંગત બનાવે છે. આ રીતે અનુવાદનો રોલ ક્લાસિક્સને સંગ્રહાલયની વસ્તુ બનતા અટકાવવાનો છે,
એમને જીવંત રાખવાનો.
બરાબર, તેમને જીવંત સંવાદનો ભાગ બનાવવાનો છે.
પણ આ પ્રક્રિયા હંમેશા આટલી સીધી સાદી અને નિર્દોષ નથી હોતી, ખરું ને? તમે કહેતા હતા કે એમાં સત્તા અને રાજકારણ પણ ભળેલા હોય છે.
હા, અને રેનોલ્ડ્સ આ મુદ્દા પર ખાસ ભાર મૂકે છે. આ સમજવું બહુ જરૂરી છે.
સત્તા અને રાજકારણ, અનુવાદ જેવી ભાષાકીય પ્રવૃત્તિમાં એ કેવી રીતે આવે? મને થોડું સમજાવો ને.
જુઓ, વાત એમ છે કે અનુવાદ ક્યારેય સંપૂર્ણપણે તટસ્થ નથી હોતો. કોણ કોનો અનુવાદ કરે છે, કેવી રીતે કરે છે, ક્યાં હેતુથી કરે છે, આ બધા સવાલો પાછળ ક્યાંક ને ક્યાંક શક્તિના સંબંધો કામ કરતા હોય છે.
જેમ કે
ઇતિહાસમાં જુઓ, સામ્રાજ્યવાદ વખતે શું થયું? શાસક દેશોએ પોતાના કાયદા, ધર્મ અને વહીવટી પદ્ધતિઓનો પ્રભાવિત દેશોની ભાષામાં અનુવાદ કરાવ્યો.
હા,
પણ આ અનુવાદો ઘણીવાર શાસકોના દૃષ્ટિકોણને સાચો ઠેરવતા અને સ્થાનિક સંસ્કૃતિ કે જ્ઞાનને ઓછું આંકતા, એમના શબ્દો, એમના ખ્યાલો લાદવાનો પ્રયાસ થતો.
આનું કોઈ નક્કર ઉદાહરણ છે તમારી પાસે?
ન્યૂઝીલેન્ડની પેલી વૈતાંગીની સંધિ, ટ્રીટી ઓફ વૈતાંગી, આનું ક્લાસિક ઉદાહરણ ગણાય છે.
અચ્છા,
1840માં બ્રિટિશરો અને ત્યાંના માઉરી આદિવાસી નેતાઓ વચ્ચે સંધિ થઈ હતી. એના અંગ્રેજી અને માઉરી ભાષાના વર્ઝનમાં સાર્વભૌમત્વ, સોવરેનિટી જેવા મુખ્ય શબ્દોનો અનુવાદ અલગ અલગ રીતે થયો હતો. અંગ્રેજી વર્ઝન પ્રમાણે માઉરી લોકોએ સંપૂર્ણ સાર્વભૌમત્વ બ્રિટિશ તાજને સોંપી દીધું, જ્યારે માઉરી વર્ઝન પ્રમાણે તેમને ફક્ત શાસન કરવાનો અધિકાર, ગવર્નન્સ આપ્યો હતો, પોતાની માલિકી કે સાર્વભૌમત્વ નહીં.
બાપરે, એક શબ્દના અનુવાદનો આટલો મોટો ફેર?
હા, અને આ એક શબ્દના અનુવાદના ફેરને કારણે આજ સુધી, સદીઓ પછી પણ ન્યૂઝીલેન્ડમાં વિવાદ અને સંઘર્ષ ચાલે છે, જમીનના હક્કો અને બીજા અધિકારો માટે. આ બતાવે છે કે અનુવાદમાં કેટલી તાકાત છે અને કેટલી જવાબદારી.
ખરેખર આ તો અનુવાદની શક્તિ કે દુરુપયોગની શક્યતા બરાબર દર્શાવે છે. પણ શું અનુવાદ શોષણ સામે લડવાનું હથિયાર પણ બની શકે? એનો સકારાત્મક રોલ પણ હોઈ શકે ને?
હા, બિલકુલ, એ પણ એટલું જ સાચું છે. જે સમુદાયો કે સંસ્કૃતિઓ હાંશિયામાં ધકેલાઈ ગઈ હોય, જેમનો અવાજ દબાવી દેવાયો હોય, તેઓ પોતાની વાત, પોતાના સાહિત્ય, પોતાના વિચારોનો પ્રભાવશાળી ભાષાઓમાં અનુવાદ કરાવીને દુનિયા સમક્ષ મૂકી શકે છે, પોતાની ઓળખ અને અધિકાર માટે લડી શકે છે.
જેમ કે દલિત સાહિત્ય કે આદિવાસી સાહિત્યના અનુવાદો.
બરાબર, આ એના સારા ઉદાહરણો છે. અહીં અનુવાદકનો રોલ ખૂબ જ મહત્વનો અને જવાબદારી ભર્યો બની જાય છે. તે કોના અવાજને કેવી રીતે રજૂ કરે છે તેની મોટી નૈતિક અસર પડે છે. એ માત્ર શબ્દો નથી ફેરવતો, એક અવાજને મંચ આપે છે.
આ સત્તા અને ઓળખની વાત તો બહુ જ નજીકથી જોડાયેલી લાગે છે. ભાષા અને આપણી પોતાની ઓળખ, આપણું સ્વ, એની વચ્ચે અનુવાદ ક્યાં આવે છે?
જો આપણી ભાષા આપણી ઓળખનો બહુ મોટો હિસ્સો છે, ખરું ને?
હા, ચોક્કસ.
હવે જે લોકો બે કે વધુ ભાષા જાણે છે, દ્વિભાષી કે બહુભાષી છે, તેઓ જાણે બે કે વધુ સાંસ્કૃતિક જગતમાં એક સાથે જીવે છે. તેઓ સતત પોતાના મનમાં એક ભાષાના વિચારને, ભાવને બીજી ભાષાના માળખામાં ટ્રાન્સલેટ કરતા રહે છે, ભવેલા અજાણતા.
અચ્છા, એવું.
હા, અને આ સતત ચાલતી પ્રક્રિયા તેમની વિચારવાની રીત અને તેમની સ્વની ભાવનાને પણ ઘડે છે. રેનોલ્ડ્સ આ અનુભવને જીવંત અનુવાદ કહે છે. એમનું જીવન જ એક અનુવાદ છે.
અને જે લેખકો પોતે જ પોતાની કૃતિનો બીજી ભાષામાં અનુવાદ કરે છે, જેમ કે પેલું સેમ્યુઅલ બેકેટનું ઉદાહરણ તમે આપ્યું હતું, એમના વિશે રેનોલ્ડ્સ શું કહે છે? એ શા માટે કરે આવું?
સેમ્યુઅલ બેકેટનું ઉદાહરણ બહુ રસપ્રદ છે. તેઓ મૂળ આઈરિશ હતા, અંગ્રેજી માતૃભાષા હતી, પણ એમણે ફ્રેન્ચમાં પણ ઘણું લખ્યું અને પછી પોતે જ એનો અંગ્રેજીમાં અનુવાદ પણ કર્યો અને ઉલટું પણ. રેનોલ્ડ્સ નોંધે છે કે બેકેટને કદાચ એવું લાગતું કે ફ્રેન્ચ, જે તેમની માતૃભાષા ન હતી, માં લખવાથી તેમને પોતાની શૈલી પર વધુ નિયંત્રણ મળે છે. એક પ્રકારની, એમ કહીએ તો, ભાષાકીય તટસ્થતા કે સંયમ મળે છે, જે કદાચ પોતાની માતૃભાષા અંગ્રેજીમાં ન મળત.
ઓ, આ તો નવો જ વિચાર છે.
હા, અહીં સ્વ અનુવાદનો હેતુ ભાષાકીય શિસ્ત મેળવવાનો, પોતાની અભિવ્યક્તિને વધુ ધારદાર બનાવવાનો હતો. આમ અનુવાદ લેખકની સર્જન પ્રક્રિયાનો જ એક અભિન્ન ભાગ બની શકે છે. એ માત્ર પરિણામ નથી, પ્રક્રિયા પણ છે.
અને છેલ્લે, રેનોલ્ડ્સ પેળી અનુવાદ ન થઈ શકે તેવું અનટ્રાન્સલેટેબલ ની ધારણાને પણ પડકારે છે, એમ તમે કહ્યું.
હા
હા, આપણે ઘણીવાર સાંભળીએ છીએ ને કે અમુક ભાવ કે શબ્દોનો તો અનુવાદ થઈ જ ન શકે, જેમ કે પેલું પોર્ટુગીઝ સોદાદી.
સાદે.
હા, કોઈ પ્રિયજનની ગેરહાજરીથી થતી મીઠી ઉદાસી.
હા,
કે જર્મન શાડનફ્રોઇડ.
શાડનફ્રોઇડ,
બીજાના દુઃખમાં થતો આનંદ.
હા હા,
રેનોલ્ડ્સ કહે છે કે ભલે એક શબ્દમાં બરાબર એનો પર્યાય ન મળે, એ સાચું, પણ એ ભાવ કે ખ્યાલ સમજાવી તો શકાય છે ને.
કઈ રીતે?
વર્ણન દ્વારા, ઉદાહરણ આપીને, સરખામણી કરીને, લાંબા વાક્યમાં કહીને. એટલે એને તેઓ અનુવાદની નિષ્ફળતા નહીં, પણ સૌથી રોમાંચક, સૌથી ઉત્તેજક સીમા ગણે છે.
અચ્છા, કારણ કે આવા અનુવાદ ન થઈ શકે તેવા શબ્દો જ આપણને એ ભાષા બોલનારા લોકોની દુનિયાને જોવાની અનોખી રીત સમજવા મજબૂર કરે છે. એ આપણને આપણી ભાષાની સીમાઓ બતાવે છે.
એટલે એ પડકાર છે, પણ શીખવા માટેનો પડકાર.
બરાબર. આ અનુવાદક અને વાચક બંને માટે શીખવાની, સમજવાની પ્રક્રિયા છે. અહીં અનુવાદકનો રોલ માત્ર શબ્દ આપવાનો નથી, પણ એક આખો સાંસ્કૃતિક ખ્યાલ, એક આખી વિચારધારા ખોલી આપવાનો છે.
અને ભવિષ્યમાં મશીન ટ્રાન્સલેશન, જેમ કે ગૂગલ ટ્રાન્સલેટ, એનો રોલ શું રહેશે આ બધામાં?
રેનોલ્ડ્સ અને બીજા ઘણા વિદ્વાનો માને છે કે મશીન ટ્રાન્સલેશન એમટી જડતી માહિતી મેળવવા કે કામચલાઉ અનુવાદ માટે ચોક્કસપણે ઉપયોગી છે, અને એ વધુને વધુ સારું થતું રહેશે, એમાં કોઈ શંકા નથી.
પણ
તેમાં માનવીય અનુવાદક જેવી સૂક્ષ્મ સમજ, સાંસ્કૃતિક સંવેદનશીલતા, સર્જનાત્મકતા, રમૂજ પારખવાની ક્ષમતા અને સૌથી અગત્યનું, નૈતિક નિર્ણયો લેવાની શક્તિનો અભાવ હંમેશા રહેશે. ને મશીનના સહયોગનું છે. મશીન ઝડપ આપશે, પુનરાવર્તિત કામ કરશે, પણ ઊંડાણ, કળા અને સંવેદના તો માનવ અનુવાદક જ લાવશે.
વાહ, આખી વાતચીતથી અનુવાદ વિશેની મારી સમજ ખરેખર, એમ કહું તો, ઘણી બદલાઈ ગઈ છે. જો આપણે રેનોલ્ડ્સના મુખ્ય સંદેશાઓને ટૂંકમાં તારવવા હોય ફરી એકવાર, તો શું કહી શકીએ? પાંચ મુખ્ય મુદ્દા કયા?
મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો સંદેશ એ છે કે અનુવાદ એટલે નકલ નહીં, પણ નવસર્જન. દરેક સફળ અનુવાદ મૂળ કૃતિને એક નવું જીવન આપે છે, નવા વાચકો માટે એને ફરીથી રચે છે.
બરાબર. અને બીજું, મૂળ જેવું જ બીજું બનાવવું અશક્ય છે, અને એ જ તો અનુવાદની ખરી મજા છે, એની ખરી તાકાત છે. એ અશક્યતા જ સર્જનાત્મકતા માટે દરવાજા ખોલે છે.
ત્રીજું, અનુવાદનો રોલ આપણે સામાન્ય રીતે ધારીએ છીએ તેના કરતાં ઘણો મોટો અને વ્યાપક છે. તે ઇતિહાસ ઘડે છે, સંસ્કૃતિઓ વચ્ચે પુલ બાંધે છે, અને ખરેખર આપણી દુનિયાને આકાર આપે છે. આપણે જે વાંચીએ છીએ, જોઈએ છીએ, અનુભવીએ છીએ, તેમાં કેટલું બધું અનુવાદિત છે પણ આપણને ખબર નથી હોતી.
ચોથું, અને આ બહુ મહત્વનું છે, કે અનુવાદ ક્યારેય મૂલ્યમુક્ત કે શક્તિમુક્ત નથી હોતો. એ તટસ્થ નથી. કોણ કોના માટે કેવી રીતે અનુવાદ કરે છે તે હંમેશા મહત્વનું છે. આપણે એના વિશે વિચારવું જોઈએ, એના પર સવાલ ઉઠાવવા જોઈએ.
અને પાંચમું, અનુવાદ આપણને ખુદ ભાષા વિશે, એ કેવી રીતે કામ કરે છે, એની મર્યાદાઓ શું છે, અને આપણે એકબીજાને કેવી રીતે સમજીએ છીએ કે નથી સમજતા, તેના વિશે ઘણું બધું શીખવે છે. એ સંચારની પ્રકૃતિ પર જ પ્રકાશ પાડે છે.
અને આ બધા મુદ્દા વિચારતા મને એમ થાય છે કે આપણે ગુજરાતના કે ભારતમાં જ્યાં આટલી બધી ભાષાઓ અને સંસ્કૃતિઓ એકસાથે રહે છે ત્યાં અનુવાદિત સાહિત્ય, ફિલ્મો કે સમાચારોને કેવી રીતે જોઈએ છીએ? શું આપણે ક્યારે અનુવાદકના પ્રયત્નોની, એની કળાની કદર કરીએ છીએ?
સાચી વાત છે.
શું આપણે એ સમજીએ છીએ કે આ અનુવાદો આપણી પોતાની સમજને, આપણી દુનિયાને કેવી રીતે વિસ્તારે છે? એના વગર આપણે કેટલા સીમિત રહી જઈએ?
રેનોલ્ડ્સનો વિચાર એટલા સ્પષ્ટ અને ધારધાર છે કે એમાંથી કેટલાક તો સૂત્ર જેવા લાગે છે, યાદ રહી જાય એવા. ચલો એવા કેટલાક મુખ્ય વિચારો પર ફરી એકવાર નજર કરીએ જે આખી ચર્ચાનો સાર કાઢી આપે.
હા, જરૂર. મને પહેલો વિચાર બહુ ગમ્યો. દરેક અનુવાદ મૂળને બદલે છે, પરંતુ આ ફેરફાર જો ઊંડાણપૂર્વકના જોડાણમાંથી જન્મેલો હોય તો તે નવું મૂલ્ય બનાવે છે.
જાણે કે પ્રેમથી કરેલો વિશ્વાસઘાત.
હા હા, બરાબર. એ પરિવર્તનની અનિવાર્યતા અને એની સકારાત્મક શક્યતા પર ભાર મૂકે છે.
બીજો એક સુંદર વિચાર છે, અનુવાદક ફક્ત મૂળનો સેવક નથી પરંતુ સમય અને સ્થળની આરપાર સહયોગી છે.
વાહ,
આ તો અનુવાદકની ભૂમિકાને કેટલું ઊંચું સ્થાન આપે છે. જાણે તે મૂળ લેખકનો પાર્ટનર હોય, એનો સાથીદાર હોય.
અને આ ત્રીજો વિચાર આપણને જાણે જાગૃત કરે છે. આપણે અનુવાદિત દુનિયામાં રહીએ છીએ, પરંતુ આપણે ઘણીવાર તે સ્વીકારતા નથી. આપણે ખરેખર કેટલા અજાણ છીએ આપણી આસપાસ સતત ચાલતા અનુવાદના પ્રભાવથી.
ચોથો વિચાર પરંપરાગત માન્યતાને સીધો જ ઉથલાવે છે. શ્રેષ્ઠ અનુવાદો પોતે પણ મૌલિક સાહિત્યિક કૃતિઓ હોય છે. અહીં અનુવાદને સેકન્ડરી, ગૌણ નહીં પણ સ્વતંત્ર કળા તરીકે, એક ઓરિજિનલ ક્રિએશન તરીકે જોવાની વાત છે.
અને પાંચમો વિચાર જે મને બહુ ગહન લાગ્યો, અનુવાદ ભાષાની અંદર રહેલી સુંદર અશક્યતાને દૃશ્યમાન બનાવે છે. એટલે કે અનુવાદ કરતી વખતે જે પડકારો આવે છે, જે મુશ્કેલીઓ નડે છે, એ જ આપણને ભાષાની જટિલતા અને એની સુંદરતાનો અહેસાસ કરાવે છે.
તો આ બધી ચર્ચાનો, આ બધા ઊંડા વિચારોનો આપણા રોજિંદા જીવનમાં શું અર્થ? આપણે આ વિચારોનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? શ્રોતાઓ આમાંથી શું લઈ જઈ શકે?
મને લાગે છે સાહિત્યના વાચક તરીકે હવે કોઈ અનુવાદિત પુસ્તક વાંચતી વખતે આપણે માત્ર વાર્તા જ નહીં પણ અનુવાદકની પસંદગીઓ, એની કળા, એના પડકારો પર પણ ધ્યાન આપી શકીએ. એનાથી વાંચવાનો અનુભવ વધુ સમૃદ્ધ બને. કદાચ એક જ પુસ્તકના બે અલગ અનુવાદ વાંચવાની પણ મજા આવે.
હા, સરખામણી કરવાની મજા આવે. અને વાતચીતમાં પણ, જ્યારે કોઈની વાત સમજવામાં મુશ્કેલી પડે અથવા આપણી વાત કોઈને સમજાવવામાં તકલીફ થાય, ત્યારે યાદ રાખી શકીએ કે આપણે પણ એક પ્રકારનો અનુવાદ કરવાનો જ પ્રયાસ કરી રહ્યા છીએ. આનાથી કદાચ વધુ ધીરજ અને સહાનુભૂતિ કેળવાય.
સાંસ્કૃતિક સમજ માટે પણ આ બહુ ઉપયોગી છે. જ્યારે આપણે બીજી ભાષાની ફિલ્મ જોઈએ કે સમાચાર વાંચીએ, ત્યારે યાદ રાખીએ કે એ આપણા સુધી એક અર્થઘટન પ્રક્રિયામાંથી, એક ટ્રાન્સલેશનમાંથી પસાર થઈને આવ્યું છે. એટલે થોડા વધુ વિવેકબુદ્ધિથી, થોડી વધુ જાગૃતિથી એને ગ્રહણ કરી શકીએ, એને અંતિમ સત્ય ન માની લઈએ.
અને જેઓ નવી ભાષા શીખી રહ્યા છે એમના માટે પણ આ દૃષ્ટિકોણ ઉપયોગી છે. અનુવાદને માત્ર શબ્દો ગોખવાની કે વ્યાકરણના નિયમો લાગુ પાડવાની કવાયતને બદલે એક સર્જનાત્મક સમસ્યા ઉકેલવાની રમત તરીકે જોઈ શકે. કયો શબ્દ વધુ બંધ બેસશે, ભાવ કેવી રીતે જાળવવો, એનાથી શીખવાની પ્રક્રિયા વધુ રસપ્રદ બની શકે.
અને છેલ્લે, ટેકનોલોજીના ઉપયોગમાં ગૂગલ ટ્રાન્સલેટ કે બીજા ટૂલ્સ વાપરતી વખતે યાદ રાખીએ કે એ ઝડપી મદદ માટે સારા છે, પણ ઊંડાણ, સંવેદના, સાંસ્કૃતિક સૂઝ અને સર્જનાત્મકતા માટે હજુ પણ માનવ અનુવાદકની જરૂર પડવાની જ છે. એનો વિકલ્પ નથી.
બરાબર.
આખી વાતચીત પછી મને વ્યક્તિગત રીતે જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે એ છે કે અનુવાદ કેવી રીતે ભૂતકાળની મહાન કૃતિઓને વર્તમાનમાં જીવંત રાખવાનું, શ્વાસ લેતી રાખવાનું કામ કરે છે. આપણે જેને ક્લાસિક કહીએ છીએ તે અનુવાદ વિના કદાચ ફક્ત ઇતિહાસ બનીને રહી જાત, આટલા જીવંત ન હોત. અનુવાદક ખરેખર સંસ્કૃતિનો સંરક્ષક અને સંવર્ધક પણ છે.
અને મારા માટે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે અનુવાદકના સર્જનાત્મક રોલને ઓળખવો અને તેની ખરા અર્થમાં કદર કરવી. એ માત્ર ભાષાંતર કરનાર ટેકનિશિયન નથી, પણ બે સંસ્કૃતિઓ વચ્ચે સેતુ રચનાર કલાકાર છે, એક વિચારક છે. એમના કામને યોગ્ય માન, યોગ્ય શ્રેય મેળવવું જોઈએ.
અને જતા જતા અમારા શ્રોતાઓ માટે એક નાનકડો વિચાર, આમ તો મોટો વિચાર છે, મૂકતા જઈએ. આપણી પોતાની ભાષા ગુજરાતીમાં એવા કયા શબ્દો કે ભાવો છે જે આપણને લાગે કે બીજી ભાષામાં ઉતારવા બહુ અઘરા છે, લગભગ અનુવાદ ન થઈ શકે તેવા? જરા વિચારજો, મજા આવશે. અને એનો અનુવાદ કરવાનો પ્રયાસ કરવાથી આપણને આપણી પોતાની ભાષા અને સંસ્કૃતિ વિશે શું નવું જાણવા મળી શકે છે? આ પ્રશ્ન સાથે તમને છોડી જઈએ છીએ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.